તારીખ 11/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 239 240 અને 241 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 185
સ્વાનુભૂતિ દર્શન 239મો પ્રશ્ન સ્થાન 146 બીજો પરિગ્રહ યથાર્થ શ્રદ્ધાની વાત તો જુદી છે નાની ને સમ્યક શ્રદ્ધા થઈ ગઈ છે એ વાત જુદી છે પણ એવું લીધું છે પ્રશ્ન એ ઉઠ્યો છે કે મુમુક્ષુ ને શું ભાવ આવે તો એને શું ભાવ આવે એમાં શું ભાવનો પક્ષ થઈ જાય એનું શું કરવું નાની ને તો વાંધો નથી જુદા પડી ગયા છે પણ જે જુદા ન પીડ્યા હોય એને તો સ્વભાવ આવે તો પક્ષ થઈ જાય ને એમ છે ખરીદી તો એમ છે કે જ્ઞાની જુદા પીડ્યા છે એટલે એને વાંધો નથી અને મુમુક્ષુ જુદો પીડ્યો નથી પણ જુદો પીડ્યાનો પ્રયત્ન તો કરે છે ને પછી એને શું વાંધો પ્રયત્ન ન કરતો હોય એને વાંધો છે જુદા પડવાનો પ્રયત્ન કરતો હોય એને એ પ્રશ્ન અસ્થાને છે યથાર્થ શ્રદ્ધાની વાત તો જુદી છે તે સહજ રૂપે જ્ઞાનીને એટલે કે ભેદ જ્ઞાનીને હોય છે જ્ઞાનીને એટલે ભેદ જ્ઞાનીને કે જે ભેદ જ્ઞાનના સ્ટેજે પહોંચ્યો હોય એને એ વાંધો પાપ થઈ ગયું નહીં તો જિજ્ઞાનું જિજ્ઞાસુને પણ બુદ્ધિપૂર્વકની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધામાં ભૂલ આવતી નથી સમજણ નથી ફરી જતી સ્વભાવથી લાભ નથી એ સમજણ નથી ફરી જતી કે સ્વભાવથી લાભ છે ને સ્વભાવથી લાભ નથી એવી સમજણમાં દર્શનમાં પણ મંદ પડ્યો છે કેમ કે એવું માનવું પણ એને નથી ભલે માન્યતા નથી બદલી પણ બદલવા માટે એને માનવું નથી એમ બુદ્ધિમાં આવ્યું છે એટલે દર્શનમાં પણ એનો મંદ પડ્યો છે એટલે એમાં ફેર નથી પડતો ગુરુની ભક્તિ કરે તેમાં શ્રદ્ધાની ભૂલ આવતી નથી ભક્તિ કરે માટે શ્રદ્ધાની ભૂલ થાય એમ વિચારવા યોગ્ય નથી તેમાં વ્યવહારનો પક્ષ આવતો નથી અને ભક્તિ કરે માટે ભક્તિની પકડ છે એમ નથી ખરેખર તો ગુરુની ભક્તિમાં એને ગુરુના આત્માનો આદર છે એટલે એમાં આત્માનો આદર આવ્યો કે નો આવ્યો પકડ તો એકાંત રાગ હોય એને કહેવાય ગુરુનો ઉપકાર વશ છે એટલે એમાં કઈ એ વાત રહેતી નથી ગમે એટલું વજન જાય તો એ વાત નથી આવતી પકડવાળી સુગાનીજીનું કેટલું વજન ગયું ગુરુ ભક્તિમાં અનંત તીર્થંકરો થી અધિક છે તો એનો પક્ષ થઈ જાય કે ગમો થાય
એવો વજન ન જાય તો જિજ્ઞાસુ નથી
વજન જાય હા એ ખાતામાં તો જાય એકાંત રાગ એટલે શું છે એ જાતના રાગને પોષતો હોય છે જે અમુક અમુક પ્રકારના રાગનું પોષણ કરવાનું નિમિત્ત હોય છે જગતમાં એમ એને અમુક જાતના રાગ પોષણ અને નિમિત્ત હોય હા બીજી કાંઈ ખબર ભાન ન હોય તો એમાં એને શું છે ઉપસંગનામાં એવું ઘણી વાર બને છે પછી ઠેકાણા વગરના હોય છે આજે આમ કરે કાલ શું કરે કઈ પત્તો ન લાગે પણ એમ ચાલતું હોય છે આ ખસે ત્યાં દિવસ આવી જાય એને એવું પણ બને છે ભલે ઓળખણ ન થયું એનું ઉપસંગનામાં હોય પણ પોતાના આત્મા ઉપર અસર થઈ હોય કઈક ઉપકાર થયો હોય એને એમ લાગ્યું હોય કે મને આ નિમિત્ત ન મળ્યું હોત હું તો મારું તો બહુ મોટું નુકસાન થઈ ગયું હોત, ભવિષ્યકાળ મારો બગડ્યો હોત. એ પ્રકારે જેના આત્મા ઉપર અસર થઈ હોય ને, ભલે હજી ઓળખાણ ન થઈ હોય, તો એને વિશેષ બહુમાન આવે, પણ એને પક્ષ થાય કે એની શ્રદ્ધાની ભૂલ થાય એવું ન બને. એને એ નુકસાન નથી થતું એમ કેવું છે. એ તો શું છે, માત્ર ઈચ્છે છે એને ઓળખાણ થાય છે. બે વાત જેને ભેગી હોય ને ઓળખાણ નથી થતી. મારે સત્પુરુષ જ જોઈએ, માત્ર જોઈએ. એમાં શું છે કે દાખલા તરીકે ગુરુદેવ હતા, તો આજુબાજુનું સગળ જે એવું હતું કે કોઈ એકદમ જો આત્માર્થી માણસ આવ્યો હોય તો એકવાર ભડકી જાય. હા, ભડકી જાય કે આ લોકોનું આવું છે. તત્વજ્ઞાનની ચર્ચામાં મશ્કરી કરતા હોય, પછી આમ જરા શુષ્કતા લાગતી હોય, એવી રીતે બધી તત્વની વાત ચાલતી હોય. હા, સાધર્મી પ્રેમ તો બિલકુલ દેખાતો ન હોય, તો તે દિનો તો અત્યારે નથી. હું વસ્તુ જે સામાન્ય રીતે હોવી જોઈએ, એવું કાંઈ ન દેખાતું. માણસ નવા માણસ તો ભાગી જાય ને, અથવા કોઈ માણસ કઈ પ્રશ્ન પૂછે બીજા લોકો હસવા માંડે જાહેરમાં. માણસ નવો આવ્યો હોય, ન સમજતો હોય, તો કોઈ એવો બી પ્રશ્ન પૂછી લે. માણસ તો ગમે એ પ્રશ્ન પૂછે, બધા હસવા માંડે. એક દ્રવ બીજા દ્રવથી ભિન્ન છે તો વાત બહુ ચાલે ગુરુદેવ ને, તો કે ભગવાનની વાણી પણ કઈ ન કરે, ભગવાન પણ કઈ ન કરે. તો પછી નવા માણસ આવનાર ને તો ભક્તિ થી આવતા હોય, એને જરાક પ્રશ્ન કે બી કરે એવો, તો બીજા લોકો હશે એનો હશે. એટલે એમ કારણ કે સમજણ નથી પડતી, એવી રીતે હશે એને બધા સમજીને બેઠા હોય. એવા ઘણા પ્રકારો બનતા, અને ઘણા ભાગી ગયેલા છે આવીને, સંગત આવીને ઘણા ભાગી ગયા છે. ત્યાંનું વાતાવરણ અમને શુદ્ધ નથી થતું. ગુરુદેવની વાત તો ગમે એવી હશે, આપણે ગુરુદેવને ન કહી શકીએ મહાપુરુષ છે એટલે આપણે ઓળખતા નથી, આપણને પરિચય નથી. ગુરુદેવ ઉપર બ્લેમ ન કરીએ આપણે, પણ ત્યાંનું વાતાવરણ રહેવાય એવું નથી. હા, પરલક્ષ બહુ, એકબીજાની ચર્ચા કરતા હોય, ખોદણી કરતા હોય, એવું બધું પણ હાલતું હોય. હા, એવું બધું પ્રકારે પણ ચાલતું હોય. હા, નવો માણસ આવે ભાગી જાય. હવે અહીંયા ક્યાં વાત લાગુ પડશે, એકમાત્ર સત્પુરુષની ઈચ્છે છે એ ઓળખે છે, એટલે એ બધું એવોઇડ કરે, બધું સારી ઉપર મૂકી દે તારે વારા. હા, એ ટકી શકે, ટકી શકે તો એ ઊંડા ઉતરે. કાં તો એના જેવો થઈ ને ભળી જાય તકે, કાં એના જેવો ન થાય, પણ માત્ર સત્પુરુષ ની ઈચ્છતો હોય તો ટકે. એનું નામ માત્ર સત્પુરુષ ની ઈચ્છે છે. એટલે મારી પોતાની અનુકૂળતાને પણ ઈચ્છે, તો મારી સાયકોલોજી પ્રમાણે એ વાતાવરણ હોવું જોઈએ, અથવા મારી અનુકૂળતાઓ અહીંયા સચવાય એવા દેશકાળ હોવા જોઈએ. ઘણા સંગઠનનું પાણી નહોતું ફાવતો, પાણી જ મફત નથી આવતું. માત્ર સત્પુરુષ ની ઈચ્છે છે એમ વાત છે, એ ઓળખે છે, એ ભજે છે, એમાં એ વાત છે. અહીંયા એ વાત નથી, અહીં તો શું કે છે કે જે જે ભક્તિ કરે છે, ઉપકાર બુદ્ધિથી ભક્તિ કરે છે, પોતાના આત્માને કાંઈક અસર પહોંચી છે માટે એને ભક્તિભાવ આવ્યો છે, એને એ ભક્તિ નુકસાન નથી કરતી એમ કહેવું છે, કે એને પક્ષ નથી બંધાતો, કે એની શ્રદ્ધામાં ભૂલ નથી થતી. જિજ્ઞાસુ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરે છે છતાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી, કોણ તેમાં સર્વસ્વ માને ત્યારે વ્યવહારનો પક્ષ આવે છે.
બરાબર.
પછી પૂજાની માય લાગ્યા, પૂજાની માય લાગ્યા. પછી પૂજાની જગ્યા માટે ઝઘડો કરે, કેમ કે એને પૂજા જ કરવી છે, અહીંયા જ બહેન કરવી છે. એવું પછી તો રાગ ના હોય છે. જેને વિજ્ઞાન પ્રગટ થયું છે એવા આચાર્યો, મહાન આચાર્યો ધવલાદિ શાસ્ત્રો રચે છે. આ ગુરુશન સ્વામી ધવલ શાસ્ત્ર રચ્યો, બહુ મહાન આચાર્ય થયા ગુરુશન સ્વામી. એમનો શોભ સમય એટલો બધો હતો, એમને લોકો એવી બોલણી થઈ ગઈ હતી કે જૈન માં સર્વજ્ઞ છે એની ખાતરી કરવી હોય તો વીરસેન સ્વામીને મળો, તમને ખાતરી થઈ જશે. કે જો છદ્મસ્થ આવા હોય તો કેવળ જ્ઞાની હોય આવા. એવા જબરજસ્ત આચાર્ય હતા ધવલના. 31 પુસ્તકો લખ્યા છે ને. માગધીમાં લખતા લખતા સંસ્કૃતમાં લખવા માંડ્યા, સંસ્કૃતમાં લખતા લખતા માગધીમાં લખે. કેટલાય પાના સંસ્કૃતમાં આવે તો વળી કેટલાય પાના માગધીમાં આવે, એવી રીતે લખાણ છે. કેટલાક તો ધવલાદિ શાસ્ત્રો રોચે છે, એટલે કર્ણાનુયોગના શાસ્ત્રો છે, વિષય કર્ણાનુયોગ છે. તો કોઈ આચાર્યો અધ્યાત્મના શાસ્ત્રો રચે છે તો તેમાં કઈ પક્ષ આવી જાય છે કે આમના અધ્યાત્મનો પક્ષ છે અને આમના કર્ણાનુયોગનો પક્ષ છે, એમ નથી. પદ્મનંદી આચાર્ય ભક્તિના શાસ્ત્રો રચે છે, સ્તોત્રો મૂક્યા છે પદ્મનંદી 25માં, 26 છે પ્રકરણ. તો તેમાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી, ત્યાં પણ સાથે ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. એનું કારણ શું છે? પક્ષ નથી આવતો. જે રાગ ઉત્પન્ન થાય છે એનો નિષેધ ચાલુ છે, નતો પક્ષ આવવાનો સવાલ રહેતો નથી. પક્ષ તો અનુબોધનાથી આવે, જેને જેની અનુબોધના વર્તે એને એનો પક્ષ થયો એમ કહી શકાય, પણ જેને એનો નિષેધ વર્તે એનો એને પક્ષ ક્યાંથી આવ્યો એ સવાલ ત્યાં ઉભો થતો નથી. જિજ્ઞાસુએ નક્કી કર્યું છે કે આ બધા વિભાવથી છૂટો હું ચૈતન્ય દ્રવ છું, એ એને નક્કી કર્યું છે. હું ભિન્ન છું પરદ્રવને, પરભાવથી ભિન્ન છું એમ એને નક્કી કર્યું છે. ભલે બુદ્ધિથી નક્કી કર્યું છે, છતાં તેને ભક્તિના ભાવ આવે અને તે કાર્યમાં જોડાય, તેથી કઈ ભક્તિના કાર્યથી વ્યવહારનો પક્ષ આવી જતો નથી. મૂળ વાત એ છે કે એને ઉપકાર થયો છે, એટલે ભક્તિ સહજ આવવા યોગ્ય છે. અને ઉપકારને કારણે સહજ ભક્તિ આવે એનું નુકસાન, એનું નુકસાન હોય નહીં. ઈ ભૂમિકાના જીવને લીધો, ભલે હજી એને બુદ્ધિથી નક્કી કર્યું હોય, ઓળખાણ ન થઈ હોય એમ, પણ બુદ્ધિથી નક્કી કર્યું હોય કે આ જ સત્પુરુષ છે, મને એને એના સત્સંગમાં, મને એના પ્રત્યક્ષ રૂપમાં મારા આત્મા ઉપર અસર થાય છે, એટલે એને સહેજ ભક્તિ આવે છે. એ સહેજ ભક્તિ એનો દર્શન મંદ કરે છે, એની શ્રદ્ધાને નુકસાન તો નથી કરતા પણ શ્રદ્ધાને લાભ કરે છે, દર્શનોની મંદતા થાય છે, એમ વાત છે. ખરેખર
મુક્ષુતામાં ભાઈ શ્રી મુમુક્ષુ જે છે એને તો કૃપાદેવ લખ્યું ને, અપક્ષપાત પણ પોતાના દોષને જોવે છે, એટલે એને પક્ષ થવાનો કોઈ પ્રશ્ન નથી.
એને ખ્યાલ છે કે જે હું સ્વભાવમાં છું, એકત્વ થાય છે એટલે અટકું છું, મારે ગમે ત્યારે પણ આ એકત્વ તોડવાનું છે, અને એ તોડવામાં મને આ મદદગાર નિમિત્ત
છે.
એમ બધો બુદ્ધિમાં પણ વ્યવસ્થિત વાત છે કે એમને વધારશે થોડું છે. કુટુંબ ની આસક્તિ ને ભક્તિ છે એને ફરવું પડે, પછી વારો આવે. કુટુંબ ની આસક્તિ પ્રતિબંધ એમને એમ રહીએ અને તત્વ ની ચર્ચા કર્યા કરે. ભક્તિ ભાવને જે આપવો જોઈએ આવે નહીં, એ તત્વો થી કોઈ લાભ એને થવાનો નથી. હા, કેમ કે પ્રતિબંધ બધું ખાઈ જશે એનો. તત્વ જ્ઞાન નો અભ્યાસ જેમ પરલક્ષ ખાઈ જાય છે એમ તત્વ જ્ઞાન નો અભ્યાસ પ્રતિબંધ પણ ખાઈ જાય છે. એટલે કૃપાળુજીએ એ વાત કીધી છે કે સ્વચ્છંદ અને પ્રતિબંધ એ બંને પરિભ્રમણના કારણ છે. સ્વચ્છંદ પરલક્ષમાં જાય છે, પ્રતિબંધ છે એ પ્રકારનું એનું એવું એટેચમેન્ટ છે કે એના સ્વચ્છંદને ધોઈ નાખે છે. નોર્મલ એવું લાગે એમાં શું
હે
પ્રતિબંધ છે એ ઓળખાણે થવા ન દે. ઓળખાણ તો ન થવા દે, તત્વજ્ઞાન નો અભ્યાસ કરે તો એને દર્શન માં ન થવા દે. ઓલા પણ દર્શન માં તીવ્ર કરે છે, ઘરે જઈને અહીંયા કલાક બે, અહીંયા ઓલો તો બી કલાક ઘર નો સવાસ છે. ૨૪૦મો પ્રશ્ન પણ લગભગ એને અનુસરીને છે. જિજ્ઞાસુ સ્વભાવને એ સમજે છે, ચાલો બુદ્ધિપૂર્વક જે એ સમજે છે એની વાત છે. તેને શ્રદ્ધા અને આવ્યા વગર પણ એને રહેતા નથી. સ્વભાવને એ સમજે છે ને આવ્યા વગર પણ રહેતા નથી. તેમ કેવી રીતે બંને વાત સમજે છે, બંને વાતનો મેળ કેવી રીતે કરે છે પ્રશ્ન છે. સમાધાન, હા, જિજ્ઞાસુ એમ સમજે છે તેને શ્રદ્ધા છે બુદ્ધિપૂર્વક ની વિકલ્પ શ્રદ્ધા કે સ્વભાવ તો એ છે તો પણ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. એ તો દરેકને આવે. શું
બરાબર,
જ્યાં સુધી છદ્મસ્થ હોય ત્યાં સુધી
આવે.
નિગોદમાં આવે છે પછી ક્યાં સવાલ છે, નિગોદ નો જે ક્યારે નિગોદ ની બહાર નીકળે છે, શુભ આવે ત્યારે. ઉપર તો શુભ નું, ઉપર ની ગતિમાં તો શુભ નું ફળ છે ને, તો નિગોદમાં આવે છે. તો અહીંયા આવે એમાં ક્યાં મોટી વાત છે, તો આવે જ. એકલા અશુભ કોઈને આવે એ વસ્તુ સ્થિતિ નથી, એકલા શુભ આવે એ પણ વસ્તુ સ્થિતિ નથી. સંસારી ને છઠ્ઠા ગુણ સ્થાન પૂરતું એટલું શુભ જ છે, પછી ત્યાંથી અશુભ જીવ પાંચમા સુધીની વાત છે. તેને શ્રદ્ધા છે કે શુભ ભાવ તો હે છે તો પણ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. શુભ ભાવ આવે તો શ્રદ્ધામાં ભૂલ પડે છે એમ નથી. ચારિત્ર ગુણમાં એ તો અશુભ પણ આવે છે, જો એને કારણે જો ભૂલ થતી હોય તો શુભ કરતા તો અશુભ વધારે ખરાબ છે, બે ની કમ્પેરિઝન. તો એની શ્રદ્ધામાં ભૂલ પડી જવી જોઈએ એવું કઈ નથી. શુભ ને અશુભ થી શ્રદ્ધામાં ભૂલ પડવાનું કોઈ કનેક્શન નથી. રસ ની હારે કનેક્શન છે, શુભા શુભ ના રસ ની આરસ છે દર્શન મારું શુભ શુભ ભાવ સાથે ને બહુ ભક્તિ કરો તો તને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે તેમ નથી, બહુ ઉપકાર થયો હોય તો બહુ ભક્તિ કરે, બહુ પોતાના આત્મા ઉપર અસર થતી હોય તો બહુ ભક્તિનો ભાવ આવે, એટલે એની શ્રદ્ધાને કાંઈ લેવા દેવાની નથી, અને તો દર્શનોને ગાળ છે એનું. જો અંદરમાં આશય છે કે મારા આત્માને લાભ થાય છે તો એ દર્શન ગાળશે, ભક્તિ તીવ્ર આવશે ને દર્શન ગુને ગાળશે. જીજ્ઞાસુ અંતરમાં પોતે જાણતો હોય છે, તેની શ્રદ્ધામાં હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધાત્મા જુદો છે, બહુ શુભ ભાવ તારું સ્વરૂપ નથી, આ તેણે પણ સ્વયં નક્કી કરેલું છે, તેણે સ્વયં પણ નક્કી કરેલું છે, માત્ર ગુરુ કે છે એમ નહીં, પોતે પણ સંમત કરેલું છે, તેથી તેની શ્રદ્ધામાં ભૂલ થતી નથી, માટે એની શ્રદ્ધામાં ભૂલ નથી થતી. બધું એવી વાત લીધી ને કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધાત્મા જુદો છે અને શુભ ભાવ તારું સ્વરૂપ નથી, એ વાતનો ઉપકાર એને થયો છે, અને ઉપકાર બુદ્ધિની સાથે સાથે શુભ ભાવ વર્તે છે, પણ વિષય ઓલો છે કે તારું સ્વરૂપ ને જુદું છે એમ છે. ભક્તિમાં કારણ શું પડ્યું પણ કે અત્યાર સુધી હું શુભ ભાવથી અને શુભ ક્રિયાથી મારા આત્માને લાભ માનતો હતો, એમણે મને સમજાવ્યું કે એમ નથી, અને એ વાતનો મને આત્મા ઉપર અસર થાય છે, માટે એમનો ઉપકાર આવે અને ભક્તિ આવે તો કાંઈ એથી કંઈ નુકસાન થાય નહીં. વાત તો ઓલી છે, શુભ ભાવથી હટવાની વાત છે, એમાં સ્વભાવની હટવાની વાતને એને અનુમોદ્યું ભક્તિ દ્વારા, પછી શ્રદ્ધામાં ભૂલ ક્યાંથી પડે, અંદરની વાત એમ છે. એ 239 240 એક જ વિષય ચાલ્યો છે, પ્રશ્ન જુદો અંદર વચ્ચે ઉઠ્યો છે, એટલું છે.
જવાબ કેવી વિચક્ષણતાથી આવી, જવાબ કેટલી વિચક્ષણતાથી આવી,
એ તો પરફેક્ટ જ હોય ને, એમાં સવાલ શું છે. પોતાને ભક્તિ હતી, મુમુક્ષુની ભૂમિકામાં પણ ભક્તિ હતી, જ્ઞાન દશામાં પણ ભક્તિ વધીને ચાલુ રહી છે, ઘટીને ચાલુ નથી રહી. હવે જો મુમુક્ષુતાથી દશા વધીને જ્ઞાન દશામાં આવ્યા, ભક્તિ પણ વધીને ચાલુ રહી, હા બહુ ભક્તિ પ્રધાન જ્ઞાન દશા હતી. આમ તો ખરેખર એ ભક્તિની જ મૂર્તિ હતા એમ કહી તો આવે, વાતે વાતે એમને ગુરુદેવ આવે વચ્ચે, સ્પષ્ટ કે મને તો પર્યાય પર્યાય ગુરુદેવ નો, અત્યારની મારી જે એક પર્યાય પરિણામ છે એમાં હું ગુરુ નો ઉપકાર જોઉં છું. ઉપકાર ભલે પેલા થયો છે, અત્યારે પુરસાદ ચાલે છે તો કોને એ ચાલ્યું આવે છે, હજી એ તેદી ન બીનું હોત તો આજે આ ન હોત, માટે એનો સંબંધ તૂટી નથી જતો. કોઈ માણસે 1,00,000 રૂપિયા આપ્યા, ખરો વેપાર કરો, મૂંઝાશો નહીં, જોયું તો બીજા લઈ જજો, એને બીજા લેવાની જરૂર ન પડી, 1,00,000 માંથી જ 1,00,000 થઈ ગયા, ઓલાને તો 1,00,000 વ્યાજ શીખે પાછા આપ્યા, એનો ઉપકાર પ્રત્યુપકાર ન થાય એમ વાત છે, એ પતે જ નહીં કોઈ દી, એવું છે. ભગવાન એમાં એ વાત છે, કેવડી થયા તો ઉપકાર પતી ગયો કે ન પતી ગયો? તો કે નહીં, કેવું મનમાં ઉપકાર ચાળ કે છે એટલે પતે જ નહીં. એનો અર્થ એમ છે એમ કે કેવળ જ્ઞાને ને આભારી છે, એમ ખબર નથી કેવળ જ્ઞાની ને કે આજે કેવળ જ્ઞાન થી હું કરવા થયો. આશય ઊંડો છે, પછી ઓલો શબ્દાર્થ કરીને વિરોધ કરી ખોટો છે, આશય ઊંડો છે. મૂળની મજબૂતાઈ ઉપર તો ઝાડ ઉભું રહે છે. મૂળ પેલા તો મૂળ થયું, પછી ઉપર અંકુર ફીટો, ઝાડ થયું, એમાં થડ જાડું થયું, ડાળીઓ ઘણી થઈ, ફળ ફૂલ બહુ આવવા માંડ્યા, માટે ઝાડ નથી
ટકતું.
મૂળ હાજર છે માટે ઝાડ ટકે છે, એમ છે કે
નહીં?
મૂળની વાત કેમ ભૂલાઈ જાય? એ છૂટી જાય કેવી રીતે? છૂટી જાય પ્રશ્ન જ નથી રહેતો. મૂળની વાત કહી તો બધું કયું સમજી લેવું, આખું ઝાડ પડી
જવાનું.
મકાન દેખાય છે અમેરિકામાં, 110 માળ નું મકાન શિકાગોમાં જોયું, અને 108 માળ નું મકાન ન્યુયોર્કમાં છે. બધા જે સીઈંગ સાઈટ હોય ને બધે, વર્થ સીઈંગ પ્લેસ, એમાં એ બધાને દેખાડું. બધા જોવા જાય તો બધું માણસ હોય, ત્યાં લાઈનો લાગી હોય મોટી, બધા મકાન જોવા, નીચે ઉભો રહે એટલે આમ જોવું પડે, હો નીચે રસ્તા ઉપરથી જોવે. એનો પાયો કેવો હશે મજબૂત, કે હાલતું નથી, વાવાઝોડા તોફાન પવન સૌથી વધારે એને લાગે. એક માલ ના મકાન ને પગે પવન લાગે, એના કરતા ઊંચું હોય ને વધારે લાગે કે નહીં? છતાં એમાંથી કાકરી ખરતી નથી, ઊંચા તો પાયો મજબૂત છે. પાયો નથી દેખાતો એટલે શું થઈ
ગયો?
હા પડે નહી, વીજળી ધરતીકંપ બધું ઘણું થાય. જિજ્ઞાસુ મહિમા તો એમ જ કરે છે કે હે ગુરુદેવ, આપે જ બધું સર્વસ્વ આપ્યું છે, યથાર્થ છે તો એમ જ મહિમા કરે છે. એટલે આટલા ઉત્તર પછી એ વાત બેઠી છે પ્રશ્ન પૂછવાની, બને છે તો એવું જ બેનશે. થોડા વાક્યો વધારે બોલ્યા છે, સબ્જેક્ટ જ ચાલ્યો છે. 39, 40, 41 ત્રણેયમાં એ એક જ વાત વિષય છે. ગુરુદેવ આપ જ સર્વસ્વ છો, આપે જ અમને બધું આપ્યું છે. આ વચનામૃતમાં લીધું ને અમને, આત્મા બોલતા શીખ્યા છે એ ગુરુદેવનો ઉપકાર છે. પેલો એકડો શીખ્યા છે એનો અર્થ એમ છે, પેલો એકડો શીખ્યા એ પણ એમનો ઉપકાર છે. એ વાત બહુ સ્ટ્રાઈક ક્યારે
થાય?
કોઈ કોઈ લોકો એમ આવ્યું, આ વિદ્વાનોમાં આવવા માંડ્યું ને કે ગુરુદેવ અહીંયા ભૂલ કરી, ગુરુદેવ આમ ભૂલ કરતા હતા. હા બાપુ, તું અહીંયા આવ્યો તું તારે શું દેશાવે? જે લોકો પહેલા વહેલા ગુરુદેવ પાસે આવ્યા ને ત્યારે એને આ લાઈનની એબીસીડીની ખબર નહોતી. ગુરુદેવ પાસેથી સમજી સમજી સમજીને એટલું બધું સમજ્યા કે ગુરુદેવને ભૂલ નીકળવા માંડી. એનો ભૂતકાળ ભૂલી જાય છે. હું આવ્યો ત્યારે ક્યાં હતો, મારો કોઈ ઠેકાણું નતો. આપ જ સર્વસ્વ છો, આપે જ અમને બધું આપ્યું છે. આપ અહીં પધાર્યા, આપે માર્ગ બતાવ્યો તો અમે જાગૃત થયા. જાગૃત થયા શું ઉપકાર આવ્યો? ઉપકાર ની શરૂઆત ક્યાંથી થાય છે? જાગૃતિથી થાય છે. ઉપકાર ની શરૂઆત જાગૃતિથી થાય છે. જાગૃતિ આવે ને એનું નિમિત્તે જાગૃતિ આવે એટલે પોતાનો દોષ દેખાય. નહીતર સાંભળે પણ પુરસાદ ક્યાં કરતો હતો? વાંચવું, વાંચવા તો મળે પુસ્તક, સાંભળ્યું જાગૃતિ આવે ત્યારે જ એને ખબર પડે. નિમિત્ત નૈમિતિક સંબંધ શું છે? નિમિત્ત નૈમિતિક સંબંધ ભજે ત્યારે નિમિત્ત નૈમિતિક સંબંધ નું જ્ઞાન થાય. નેત્ર નો થાય, નેત્ર ભીનસું 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 ગાયા કરે અને કા પછી પક્ષ કરી લીધો, કઈ એનું ઠેકાણું નહીં. આપણે પધારે, આપે માર્ગ બતાવ્યો તો અમે જાગૃત થયા છીએ. આપે પુરુષાર્થ કરતા શીખ્યું છે, ઠીક. આમ ગુરુદેવ કોઈ બી પર્સનલ ટ્રીટમેન્ટ કોઈને નથી આપી. પણ પુરુષાર્થ કરતા શીખ્યું છે એમ કીધું, ઠીક. આ તો અંદર ની વાત છે ને, એ કેવી રીતે બને? જેને વ્યક્તિગત ટ્રીટમેન્ટ આપતા હોય એ વાત જુદી થઈ ગઈ. ગુરુદેવ નો ઉદય જ નહોતો એવો, સમષ્ટિગત ઉપદેશ નો ઉદય હતો, કોઈ વ્યક્તિગત વાત નહી. કોઈ એમ કે જો હું આમ પુરસાદ કરું છું તું કર, કેવી રીતે શીખ્યું હશે? એ પોતે જ્યારે શુદ્ધાત્મ સ્વરૂપ નો વિષય હાથમાં લે એટલે નિશ્ચય તત્વની નિશ્ચય સ્વરૂપની વાત કરે ત્યારે એ નિશ્ચયમાં પુરુષાર્થ સાથે કરે, નિશ્ચયના પુરુષાર્થ સાથે કરે. પુરુષાર્થ વગર ન હોય એ વાત એમને. એ બીજા જીવોને એના એ દેખાય, એના દર્શન થાય એમના પુરુષાર્થના, ત્યારે એને પણ પુરુષાર્થ આમ કરાય એમ આવડે. એટલે એમ કહેવાય એમને પુરુષાર્થ કરતા શીખવું છે, એવી વાત છે. આપણે પુરુષાર્થ કરતા શીખવું છે એ પ્રમાણે બધી વિનયની ભાષા બોલે પણ અંતરથી સમજે છે કે કરવાનું તો એ બે વાત હારે છે. એમને વિરુદ્ધ નથી, અવિરુદ્ધ છે. ઉપકાર ગાય અને પોતે પાછો પુરુષાર્થ કરે પોતાથી. અમે આંધળા હતા તમે દેખતા કર્યા એમ કે, અમે લંગડા ડુંડા હતા તમે હાલતા કર્યા. પંગુ લંગ એ તે ગીરમ મુકમ કરો તે વાચાલમ, મૂંગા હતા એને તમે બોલતા કર્યા. પંગુ લંગઈ તે ગીરમ, અમે પાંગળા હતા તમે તો અમને પર્વત ઉપર ચડાવી દીધા. એવા હાલતા કર્યા કે અમે પર્વત ચડવા મીંડ્યા. યત કૃપા તમ હમ વંદે, એવી જેની કૃપા છે એને હું વંદુ છું. એવા કોઈ શ્રી કૃષ્ણમાં એ કૃષ્ણ પરમાનંદમ માધવમ, આપ તો પરમાનંદ માધવ સ્વરૂપ છો, એવી આપની કૃપા મને અમારા ઉપરથી, માટે આપને વંદન કરીએ છીએ. એટલે ભક્તિ તો બહુ કરી છે એમના ભક્તો, એવી ભક્તિ કરી છે એ પણ જ્ઞાનીઓ અનુમોદે છે. એવી ભક્તિ કરી છે, આમ તો આખરમાં તો આત્મા છે ને, પરિણમન કરનારા તો આત્મા તો ખરા. કોઈ વિશેષ વાત થઈ હોય તો એના આત્મા આત્મામાંથી ઉગી તારે થઈ છે ને. એટલે યથાર્થ ભક્તિભાવ ઉગે ત્યારે ગમે એમ બોલવાની સુખ છે, એમાં વાંધો નથી. પરિણમનમાં યથાર્થ છે પછી એમ. ગુરુદેવ નો પરમ પરમ ઉપકાર છે એમ તે સમજે છે. ગુરુદેવ નો પરમ પરમ ઉપકાર છે એમ તે સમજે છે. તે સમજે છે તો પોતે સમજે છે. અમારી દિશા બદલી હોય તો આપે જ બદલી છે એમ ઉપકાર બુદ્ધિમાં તેને આવે છે. ઉપકાર બુદ્ધિમાં કોને આવે કે ઉપકાર થયો હોય એને આવે. ઉપકાર નો થયો હોય તો થઈ ગયો. ગુરુદેવ કૃપાળુદેવ માં આવે છે. આવે છે ચાર પ્રકારના જીવ હોય છે. કોઈ પથ્થર જેવા, કોઈ ખારેક જેવા, અથવા બોર જેવા. અંદરથી કઠણ હોય, ઉપરથી કોણા હોય. કોઈ ઉપરથી કઠણ હોય, અંદરથી કોણા હોય, એવી પણ ચીજ હોય છે. નામ ભૂલી ગયો પણ એની ઉપમા છે. અંદરથી કોણા હોય, ઉપરથી કઠણ હોય, નારિયેળ, નારિયેળ જેવા. નારિયેળ નો અંદર ઉપર બધા છાલા ને બધું કઠણ હોય, છાલની. અને કોઈ માખણ જેવા હોય, ચારે કોર કુણા. કોઈ પથ્થર જો હોય તો ચારે કોર કઠણ. એમ ચાર પ્રકારની યોગ્યતા હોય છે. જેને ઉપકાર બુદ્ધિ થઈ છે એ અંદરથી કુણો પડી ગયો. બારમાં કોઈને કેમ લાગે બીજી વાત છે, યોગ્યતા જુદી જુદી હોય પણ અંદરથી કુણો પડી ગયો એ જીવ. એટલે એને અંદર આત્મામાં અસર જે થઈ છે એ જીવ ઉપકાર બુદ્ધિ ન હોવાથી એને એને ભક્તિભાવ એનો નહીં જાય. નામ દશા થશે તો ભક્તિ વધશે. નામ દશા થશે તો એ આચાર્યો ભક્તિ કરી છે. નામ દશાની શી વાત કરવી. મહાન આચાર્યોએ છઠ્ઠે ગુણ સ્થાને સાતમા ગુણ સ્થાને જુલતા જુલતા ભક્તિ કરી છે. એમાં કઈ વાંધો નથી આવી જતો. ઉપકાર બુદ્ધિ ઘણી હોય છે અંદર જોવાનું. અમારી દિશા બદલી હોય તો આપે જ બદલાવી છે એમ ઉપકાર બુદ્ધિમાં તેને આવે છે. શુભભાવમાં એમ જ આવે છે. અને એ જ પ્રકારે ભક્તિના શુભભાવમાં આવે, એમાં કઈ શંકા કરવા જેવી નથી. ભક્તિ તો ભક્તિ છે, ફેર ઉપકાર નથી પડે છે. ભક્તિના મૂળમાં ઉપકાર રહેલો છે. ભક્તિના મૂળમાં ઉપકાર રહેલો છે ને ઉપકાર થાય છે અને આત્મામાં ફેર પડ્યો છે. અને એ ફેરનું એક નામ આપ્યું જાગૃતિ. એને જાગૃતિ આવી, એને જાગૃતિ એમ બોલે છે કે આ જાગૃતિ કેમ અત્યાર સુધી ન આવી. માટે જે નિમિત્ત નિમિત્ત સંબંધ ભીધો છે એ વસ્તુ હવે એવર લાસ્ટિંગ છે. એ વસ્તુ જવાની
નથી.
આ પણ એને સ્વભાવ પ્રગટે છે, આત્મ સ્વભાવ પ્રગટે છે એમ લીધું છે. કેમ કે દર્શન ગળતો ગયો ગળતો ગયો ગળતો ગયો તો સ્વભાવ પ્રગટવાનો અવસર આવ્યો કે ન આવ્યો, એ રીતે લખ્યું છે બધું યથાર્થ. એમને ભૂતકાળમાં એ જ બન્યું છે, કૃપાળુદેવને એમણે લખ્યું 194માં જ્ઞાન દશા તેથી અમને થઈ હતી, એમને એ જ બન્યું છે. અમને આ ભાવની વાત છે, બધાને એક વાર એ બન્યા પછી જ બધું બને છે. આગળની દશા એક વાર સત્પુરુષ મળે, એ સત્પુરુષનો જીવને ઉપકાર થાય નિમિત્ત નિમિત્તિક સંબંધે, પછી ગાડી આગળ હાલવાની છે. ત્રીજી ગાડી ક્યાં જઈને એક્સિડન્ટ કરશે એનું ઠેકાણું નહીં. બ્રેક વિનાની ગાડી છે, હજી બ્રેક નાખવાની બાકી છે. બ્રેક નથી એટલે ગમે ત્યાં ફટકાય પડે. સ્ટીયરિંગ અરે ભટકાવા દઉં નહીં ને, હું બરાબર સ્ટીયરિંગ હાચવું છું નહીં રે ભાઈ, બ્રેક જોઈએ એ આ ગુરુ ઉપકાર છે. મુમુક્ષુ જીવને ભક્તિ આવે છે, તે ભૂમિકાનો તે ભૂમિકાનો સ્વસ્થાનનો રાગ છે. આત્મકલ્યાણના હેતુને છોડીને અન્યથા પ્રકારે કોઈ દેખા દેખી થી કરતા હોય, અન્યથા પ્રકારે અયથાર્થપણે ભક્તિ થવા યોગ્ય નથી. જીવ ઉપર શ્રી ગુરુના વચનોની અસર થઈ હોય છે, ત્યાંથી માંડીને ત્યાંથી લઈને સત્પુરુષની ઓળખાણ થઈ હોય અને તેથી ઉપરની બધી દશાઓમાં શ્રી ગુરુનો ઉપકાર પાસે છે અને એવી એવા એવી ઉપકાર બુદ્ધિવશ ભક્તિ આદિના સ્વભાવ દર્શન મોને ગળવાનું કારણ હોવાથી શ્રદ્ધાનમાં કે જ્ઞાનમાં નુકસાનકારક થતા નથી. યદ્યપિ પરપારગ્રહ કર્યો અહીં આ સ્થળે શુભ ભાવની ઉપાદેયતા સ્થાપવી નથી. પરંતુ યથાસ્થાને વિનય બહુમાન આદિના ભાવોનું અનુમોદન